તારીખ 14/2/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 434-437 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 143
શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ પત્ર 434 પાનું 366 શ્રી સૌભાગ્યભાઈ ભક્તિપૂર્વક પ્રણામ પહોંચ્યા. અત્રે ઉપાધિ યોગ છે, ઘણું કરી આવતીકાલે કઈ લખાશે તો લખશો, એ જ વિનંતી. એક પોસ્ટકાર્ડમાં એક લીટી લખીને પત્ર છોડી દીધો છે. અત્યંત ભક્તિ સુભાગભાઈ પ્રત્યે ઘણો ભાવ, એમને સદભાવ ઘણો વર્તે છે. લખવાની વૃત્તિ સંક્ષેપ પામી જાય છે. બહારના અંદરના બધા કારણો કોઈ એવા જ થાય છે કે પત્રની પ્રક્રિયા બહુ સંક્ષેપમાં પૂરી થઈ જાય છે. ખાલી એક જ પંક્તિનો એ પત્ર છોડી દીધો છે, પણ શરૂઆતમાં ભક્તિપૂર્વક પ્રણામ પહોંચે એવું મથાળું બાંધ્યું છે, નીચે પણ અત્યંત ભક્તિ એમ કરીને લીધું છે. મુમુક્ષુને તો વિચારવા યોગ્ય એટલો વિષય છે કે જ્ઞાની આ પ્રકારે વર્તે છે તો મુમુક્ષુએ તો કેટલી વિનમ્રતાથી વર્તવું જોઈએ એ એમાંથી નીકળે છે. જો જ્ઞાની પોતે મુમુક્ષુ પ્રત્યે આમ વર્તે છે તો મુમુક્ષુએ તો કેટલી જ્ઞાની પ્રત્યેની વિનમ્રતા હોય. એક લીટીનો પત્ર કેટલું કહી જાય છે. જો આ પરિસ્થિતિ હોય તો મુમુક્ષુ મુમુક્ષુ વચ્ચે સંઘર્ષ કેવી રીતે રહે? કોઈ અવકાશ જ નથી, પછી તો પરિસ્થિતિ જ નથી રહેતી. અણસમજણ. ઠીક, બહુ સ્પષ્ટ કરીને કે ત્યાં મુમુક્ષુતા નથી રહેતી. એ જરા કઠોર લાગે. કોઈને એમ કહો મુમુક્ષુ કહેવાતા હોય એને એમ કહો કે મુમુક્ષુ નથી, મુમુક્ષુતા નથી, એટલે જરા કઠોર વચન લાગે ને. હા, એને મીઠું લાગે, એ તો ઉપકારી માને પોતાને. બે વાત છે. જ્ઞાનીના માર્ગમાં પ્રવેશ કરે એવી એની યોગ્યતા જોઈ છે, અને પોતાને આત્મરસ વધવાનું એક નિમિત્ત છે. વિશ્રામ સ્થાન લખે છે, એક જગ્યાએ લખે છે, વનની મારી કોયલ. કોયલ વન મારીએ, શહેરમાં નરીએ. હવે અહીંયાથી કોક એને મારીને કાઢી મૂકે જાય ક્યાં, એવી કે અમારી દશા છે કે જાઉં ક્યાં, ક્યાંય નજર કરતા વાત કરવાનું કોઈ ઠેકાણું દેખાતું નથી. એમાં એક સુભાગભાઈ એમને ઉત્કૃષ્ટ પાત્ર મળ્યા છે, જેમના નિમિત્તે એમને વિચારણા સુવિચારણા જાગૃત થઈ છે, અને એમના નિમિત્તે આગળ વિશેષ પોતાનો આત્મરસ વ્યક્ત થવાનું નિમિત્ત બન્યું છે, માટે ભક્તિ કરે છે. નિમિત્ત ઉપકારી તો નિમિત્ત જ છે ને. આમ તો જેને ઉપકારી કહીએ છીએ, પછી ગુરુ હોય, દેવ હોય, શાસ્ત્ર હોય, મુમુક્ષુ હોય, એ નિમિત્ત કહો કે ઉપકારી કહો. એક બાજુ બહુમાન કરવું હોય તો ઉપકારી શબ્દ બોલાય છે, નહીં તો આખરમાં તો બધા નિમિત્ત છે. પરદ્રવ્ય હોવાથી બધા નિમિત્ત છે. તો બે પુસ્તકો વાંચવા માટે મોકલ્યા છે. જે કઈ બાંધેલા કર્મ છે તે ભોગવ્યા વિના નિરુપાયતા છે. ચિંતા રહીત પરિણામે જે કાંઈ ઉદય આવે તે વેદમાં એવો શ્રી તીર્થંકર આદિ જ્ઞાનીઓનો ઉપદેશ છે. શું કહે છે કે પોતે જ પોતાના પરિણામના નિમિત્તે જે કર્મ બાંધ્યા છે એનો ઉદય આવે, બીજા કોઈ એમાં ઉપાય નથી કે એ ઉદયને રોકી શકાય કે એ ઉદયમાં કાંઈ ફેરફાર પણ કરી શકાય એવું કાંઈ બની શકતું નથી. જ્યારે પરિસ્થિતિ નક્કી છે તો ચિંતા રહિત પરિણામે એ સંબંધીનો ઉપાધિ પરિણામ ઉપર ઓછી આવે. એવું નથી કે ઉદય આવે એટલા ડિગ્રીના પરિણામ કરવા જ પડે એવું કાંઈ નથી. કોઈ જીવ વધારે ચિંતા કરી બેસે છે, ઉદય આવે એથી વધારે આકરા કર્મ બાંધી લે છે, તો કોઈ જીવ એનાથી છૂટા પણ રહી શકે છે. ચિંતા રહિત પરિણામે એની ઉદયની ચિંતા કર્યા વિના જે કાંઈ ઉદય આવે તે વેદવું, એટલે એના જ્ઞાતા દ્રષ્ટા રહેવું, એમાં મમત્વ છોડવું, પોતાપણાનો ભાવ એમાંથી છોડવો, છોડો ન છૂટે તો છોડવાનો પ્રયત્ન ચાલુ કરવો. છૂટો ન પડ્યો હોય પોતે તો છૂટા પડવાનો પ્રયત્ન કરે તો પણ એનો રસ તૂટી જાય, ભગવાનનો રસ તૂટી જાય સ્વાભાવિકપણે. એવો માર્ગ છે, એવો ઉપાય છે, એ કર્મ કર્તવ્ય છે, એવો શ્રી તીર્થંકર આદિ જ્ઞાનીઓનો ઉપદેશ છે. આવો તીર્થંકર આદિ સર્વ જ્ઞાનીઓએ આવો ઉપદેશ કર્યો છે. આ સિદ્ધું કોઈ પણ સંસારી જીવને કેમ પ્રવૃત્તમાં ઉદય તો નિરંતર ચાલે છે, આઠે કર્મનો ઉદય સંસારમાં નિરંતર રહે છે, કેમ વર્તવું એનું આ સીધું માર્ગદર્શન છે. ચારસો ને 36 નું પત્ર છે, એ બનારસીદાસજીનું એક પદ છે, જેમાં જીવની વિશેષતાઓનું વર્ણન છે. આવા બે પદ સાથે લખ્યા છે. બીજા પદમાં પૂદગળની વિશેષતાઓનું વર્ણન કર્યું છે. જડતા, જળ સંમેલ, એ પૂદગળનો ખેલ છે. આ જીવ વિલાસ છે, આ જીવના પરિણામ છે, પૂદગળના પરિણામ છે એમ કરીને એની વિશેષતાથી. આખે આખું એમના પોતાના સ્વ હસ્તાક્ષરમાં સામેની બાજુ જે છાપેલું છે ફર્મું બનાવીને, એનો બ્લોક બનાવીને, એ એમના પોતાના હસ્તાક્ષર છે, એ જ આ પત્ર છે. પણ અહીંયા નીચે અપૂર્ણ લખ્યું છે. અહીંયા પુષ્કળ છે, છતાં બીજો ભાગમાં શું પાછું નીતિ કરીશ, પણ એ તો પુષ્કળ આમ તો પૂરું થાય છે. ત્યાં પુષ્કળ પૂરું થતું હોય તો પછી લખવું હોય તો પાછળના ભાગમાં થોડું લખાય. સમતા રમતા ઉર્ધતા જ્ઞાયકતા સુખભાષ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. 436 માં એ પત્ર મથાળામાં એ પદ ટાંક્યો છે, ને 437 માં એક એક શબ્દ નો અર્થ પોતે કર્યો છે પોતાની રીતે. એટલે કેવો 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 અર્થ કર્યો છે 437 માં વિસ્તારથી આવશે. પણ મૂળમાં ક્યાંય નથી એ નામ, પાછું મૂળમાં પણ એમના હસ્તાક્ષર માં એ નામ નથી ક્યાંય. જે તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે આદ્ય આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કયો છે. આમાં પણ આત્માનું વર્ણન છે ને, આત્મા કેવો છે કે જેને સમતા નામનો ધર્મ છે, રમ્યતા નામનો ધર્મ છે, ઉર્ધતા નામનો ધર્મ છે, નાયકતા ગુણ છે, સુખ અનુભવાય એવો ગુણ છે, વેદવાનો ગુણ છે, ચૈતન્યતાનો ગુણ છે, આટલા ગુણ છે તો એ વક્તવ્ય પણ આત્મા કહી શકાય. હવે ખાલી વર્ણન નથી કર્યું એમ કે છે, સ્વરૂપસ્થપણે થઈને સ્વરૂપમાં સ્થિર થઈને એ વાત કરી છે, અને આત્માપણે એટલે આત્મા રૂપે થઈને એ વાત કરી છે. જેવો આત્મા છે એ સ્વરૂપે પોતાનો સ્વાનુભવ કરીને એ વાત કરી છે. તે પ્રમાણે જે કઈ કહ્યું છે આત્મા વિશે તે અત્યંત યથાસ્થિત કહ્યું છે, તે એકદમ જે કહ્યું છે તે યોગ્ય જ કહ્યું છે, એવો જ આત્મા છે. વક્તવ્યપણે જે કહી શકાય તે બરાબર કહ્યું છે. તે તીર્થંકરને, એવા શ્રી તીર્થંકરને જેમણે આત્મા કહ્યો, જેમણે આત્મા સ્વરૂપસ્થ થઈને આત્માપણે રહીને દર્શાવ્યો, એવા શ્રી તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરીને, જો એક આત્મહિતાર્થે મારા હિતનું નિમિત્ત આપના વચનો મને પણ આત્માપણે થવામાં નિમિત્ત થાય, આપના વચનો મને પણ સ્વરૂપસ્થ થવામાં નિમિત્ત થાય, એ સિવાય બીજી કોઈ અપેક્ષા નહીં. નમસ્કાર કરીએ છીએ, આ નમસ્કાર કરવાની રીત, એક આત્મહિત સિવાય બીજું કઈ જોતા નથી. આપણે ભગવાનની પ્રતિમાજીના દર્શન કરીએ છીએ, તીર્થંકર પ્રતિમાજીના, તો એટલા માટે કે એમણે વક્તવ્યપણે આત્મા યથાસ્થિત દર્શાવ્યો છે. એમના વચનોથી અને એમના સ્વરૂપથી આત્મદર્શન થતું હોવાથી, અને એ એકમાત્ર અપેક્ષા હોવાથી બીજી સર્વ અપેક્ષાને છોડીને, કેમ કે બે અપેક્ષા સાથે નહીં રહે, આત્માકાર દશા પ્રાપ્ત કરવાની અપેક્ષા અને કોઈ બીજી અપેક્ષા સંયોગિક રાગની કે નિમિત્તની, એ બે સાથે નહીં રહે. નમસ્કાર કરીએ છીએ. પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી ક્યાંથી વાત ઉગી છે એમ કે છે, પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી એમ અધરથી નથી કહેતા, ઘણા ઘણા શાસ્ત્રો વાંચ્યા અને વિચાર્યા પછી આ કાઢ્યું છે, અમે જે કાઢ્યું છે તે વિચારના ફળમાં બધાનો સરવાળો. સત્પુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે તે તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ છીએ. શ્રુતનો પરિચય ઘણો છે એમનો, જે શ્રુતનો ઉઘાડની જે નિર્મળતા છે એ સ્પષ્ટ વ્યક્ત કરે છે, દર્શાવે છે કે ભૂતકાળમાં એમણે દ્રવ્ય શ્રુતની ઉપાસના ઘણી કરેલી છે. ઘણી ઉપાસના છે. પૂર્વ શબ્દ વાપરો છે ને, એટલે લઈને આવે છે, લઈને જ આવ્યા છે, એટલે મૂડી એ લઈને આવ્યા છે. પૂર્વે લખ્યું ને, પૂર્વે ઘણા શાસ્ત્રો નો વિચાર કરવાથી, એમ પૂર્વ એટલે આગળના ભાવમાં, ઘણા શાસ્ત્રો નો વિચાર કરવાથી અને તે વિચારમાં ફળમાં, તે વિચારના ફળમાં સત્પુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, શું થયું? એ બધાનો સરવાળો શું આવ્યો? કે સત્પુરુષ પ્રત્યે અત્યંત અત્યંત ભક્તિ થઈ, આ બધા શાસ્ત્રોના અધ્યયનનું ફળ આવ્યું. પાકી વાત છે. અને ત્યાર પછી જ એમને પ્રતીતિ થઈ છે કે હવે આ જીવનું પરિભ્રમણ બાકી નથી, એમ હવે શેષ પરિભ્રમણ એટલું નથી, એ પ્રતીતિ આવી ગઈ છે, પાકું થઈ ગયું છે. અને એ પહેલાના ભાવો યાદ આવતા પણ ખ્યાલ આવી ગયો છે કે બસ આ જ વસ્તુ બાકી હતી, બાકી પરિશ્રમ ઘણો કર્યો તો કઈ પત્તો નહોતો લાગ્યો. સુગાનીજીના જીવન ચરિત્રમાંથી એ વાત નીકળે છે, અઠ યોગ કર્યો, એટલા શાસ્ત્રો વાંચ્યા, એટલી પૂજા ભક્તિ કરી, 6-6 કલાક સવારના 4 થી 10 વાગ્યા સુધી, અને આકુલતા એટલી આકુલતા, ભ્રષ્ટો અંદર મળે નહીં, અજ્ઞાન પરિષદ કે દેહ છૂટી જાય એવી વેદના, દેહ છૂટી જાય એવી વેદના, પણ કાંઈ રસ્તો મળે નહીં. બાકી નથી રાખી, ઘણા ધમ પછાડા કર્યા છે. પણ જ્યાં ગુરુદેવ નું વાણી સાંભળી, જ્ઞાન ને રાગ ભિન્ન છે, જુદા છે, બસ તડાકો થઈ ગયો. શબ્દો તો શબ્દો છે, હજારો વાર સાંભળ્યા છે, પણ જે એમણે પકડ્યું, તત્વ પકડ્યું, એટલા માંથી તત્વ પકડ્યું, એવું છે. એ પ્રત્યક્ષ યોગ નો કોઈ વિષય ઘણા શાસ્ત્રોના સરવાળામાં શ્રીમદજી અહીંયા કહે છે, અને એમાં તીર્થંકરની સાક્ષી આપે છે કે એ તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ છીએ, કે જે તીર્થંકરના વચને અમે સત્પુરુષની ભક્તિમાં આવ્યા, એમ કેવું છે. સત્પુરુષની ભક્તિ કરવાનું તીર્થંકરના વચનમાં વાત હતી. અમે આ વારી વાડી ઘડીએ કહીએ છીએ, પત્રે પત્રે લખીએ છીએ, એનું કારણ આ છે કે ઘણા શાસ્ત્રોના વિચાર કરવાથી એના ફળ રૂપે લખીએ છીએ, અને જેના વચનથી ભક્તિ થઈ છે એ વચન પણ તીર્થંકરના વચન છે, કે જેના વચનથી અમને સત્પુરુષના વિશે ભક્તિ થઈ છે. હવે આથી બે, આવા બે પ્રમાણથી કયા બીજા મોટા પ્રમાણ જોઈએ? અનેક આગમનું પ્રમાણ આપ્યું, બીજી બાજુ તીર્થંકરના વચનનું પ્રમાણ આપ્યું. પ્રત્યક્ષ યોગ નું એક રહસ્ય છે, જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ પ્રત્યક્ષ યોગે કરીને ઉત્પન્ન થાય છે, એ એક રહસ્યભૂત વિષય છે. એ સમજાય એનો બેડો પાર છે, ન સમજાય તો બલિયારી છે, એમ કેવું છે. સુગાની જીવનનો તો બહુ પ્રસિદ્ધ, સમજી શકાય એવો મુમુક્ષુને દાખલો છે. એટલા ધમ પછાડા કર્યા છે, માથું તો ખરાબ થઈ ગયું ને, દેહ છૂટી જાય એવી વેદનામાં, એમ સહન નહોતા કરી શકે એવું, કે હવે માર્ગ ન મળે તો શું થાય, કે હવે મૃત્યુ થાય, બીજું કાંઈ ન થાય. તો એકલા હાથે પત્તો નથી ખાધો, તોય પત્તો નથી ખાધો, મિત્ર ઉત્કૃષ્ટ પાત્રતા કહેવાય. હવે સહન ન થાય અને પ્રાણ છૂટી જાય એવી વેદના થાય એ ઉત્કૃષ્ટ પાત્રતામાં આવ્યા હતા. કુદરત ને કરવું છે, જો ક્યાંથી ક્યાં 500 માઇલ ખેંચી લો ચુંબક ખેંચાય. કઈ કોઈ દી સોનગઢ નું સ્ટેશન ફાળ્યું ન હતું, કાઠિયાવાડમાં બને છે, પેલા વેલા આવ્યા હશે એમની જિંદગીમાં. 2002 ની સાલમાં પહેલા વહેલા કાઠિયાવાડમાં આવ્યા છે, અમદાવાદ ઓળંગી ને આ બાજુ. બીજાને આ બાજુ કામ ન હોય શું કરે. એ તીર્થંકર ને જેમણે એ વચન કહ્યા અને એ વચન થી જેને જેના એ વચન થી ભક્તિ ઉત્પન્ન થઈ, રહસ્ય કઈક સમજાણો અને ભક્તિ ઉત્પન્ન થઈ, તે તીર્થંકર ના વચન ને પણ અમે નમસ્કાર કરીએ છીએ. એવા વચન ને પણ અમે નમસ્કાર કરીએ છીએ. સત્પુરુષ ને નમસ્કાર કરીએ તો એક બાજુ વાત છે, પણ જે તીર્થંકરે સત્પુરુષ ના વચન માં ભક્તિ કરવા યોગ્ય વચન કયા, એ વચન ને અમે તો નમસ્કાર કરીએ છીએ. બહુ મોટી વાત લખી છે. ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી, જીવ સંબંધીનો ઘણા પ્રકારે વિચાર કરવાથી તે જીવ આત્મારૂપ પુરુષ વિના ઝાડો જાય એવો નથી. આ સીધી વાત છે. ભલે શાસ્ત્રો વાંચે, ગમે તે કરે, હજાર ઉપાય કરે, પણ આત્મારૂપ પુરુષ વિના એ ઝાડો જાય એવો નથી. આ છે વચન, તો વચન છે, પણ જે વચન, જે ભાવ પ્રત્યક્ષ વિદ્યમાન પુરુષના ભાવથી જે વચન છૂટે છે, એ પરિસ્થિતિ કોઈ અસાધારણ છે, બહુ રહસ્યમય પરિસ્થિતિ છે. તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ. બીજો કોઈ ઉપાય નથી. આત્મા જાણવો છે, આત્મારૂપ પુરુષ વિના જાણી શકીશ નહીં, આ નક્કી વાત છે. તું ગમે એ કર, નહીં પત્તો લાગે એવું નથી. એવી નિશ્ચળ શ્રદ્ધા થઈ તે તીર્થંકરના માર્ગબોધને, એવા તીર્થંકરના માર્ગબોધને ફરીને નમસ્કાર કરીએ છીએ. ફરીને એ વાત સ્થાપી પાછી, આત્મારૂપ પુરુષ એટલે જેને આત્મજ્ઞાન થયું છે, જેના પરિણામ આત્માકારતાને ભજે છે, આત્માકાર પરિણામે જે પરિણમે છે એ આત્મારૂપ પુરુષ છે. ત્યાંથી જે વચન નીકળે છે એ તીર જુદી જાતના નીકળે છે. તીર તો તીર છે, આ નથી માણસ આવતા વાણ વિદ્યામાં, કે તીર તો જે ધાતુનું હોય તે છે, પણ એના ઉપર જે મંત્ર ભણે છે પછી એ જે તીર કામ કરે છે એ બીજી રીતે કરે છે. એ તો એક ભીલ પણ તીર છોડે, અને કોઈ સમર્થ વિદ્યાધર તીરને છોડે, વિદ્યાનો ધારણ કરનાર તીરને છોડે, એમાં મંત્ર છે એમ કહે છે. એમ જ્ઞાન ને રાગ જુદા છે, એ તો વચન છે, એ તો વચન નું તીર છે, પણ એ સત્પુરુષ ના ભાવ થી મંત્રિત થયેલું છે. એની અસર કોઈ જાદુઈ રીતે થાય છે. એ જ શબ્દો બીજો માણસ બોલે એનો કઈ અર્થ નથી, અને આત્મારૂપ પુરુષ બોલે એનો કોઈ બીજી વાત છે. આવી વાત છે, મંત્રેલા શબ્દો છે. સ્થૂળ છે એટલે સહેલું છે, સુગમ છે. ઉપાદાન નું ઉપાદાન પણ સમજવું હોય તો જરા એથી સૂક્ષ્મ છે. જો સ્થૂળ ન સમજાય તો સૂક્ષ્મ સમજાય છે, એ વાત વિચાર કરવા જેવી રહેતી નથી. એનો વિચારે શું કરવો. મોટો અક્ષર નથી વંચાતો, કોઈ એમ કે ઝીણો અક્ષર બરાબર વંચાય છે, ખોટી વાત છે, બની શકે જ નહીં. ઝીણો વંચાય તો મોટો પહેલા વંચાય. અથવા એવી ચાયણી હોય કે કે મોટા કાંકરા તો હેઠા પડે પણ ઝીણા ઉપર રહી જાય, રેતી નાખે ચારણીમાં, એમાં મોટા મોટા કાંકરા ચણાય નીચે પડવા માંડે, ઝીણા ઉપર રહી જાય. એ ક્યાંય બને કોઈ દિવસ? ઝીણા પહેલા હેઠે પડી જાય, પછી મોટા નીચે પડે. આ તો જ્ઞાન ની ચારણી છે. સ્થૂળ વાત ન સમજાય અને સૂક્ષ્મ વાત કેવી રીતે સમજાય? ગુરુદેવે તો નિમિત્ત ને નિમિત્ત રીતે જે જબરજસ્ત થાય છે. લોકો એમ કહેતા કે કાનજી સ્વામી નિમિત્ત ને ઉડાડતા, પણ નિમિત્ત ની સ્થાપના એમણે જે કરી છે એ અદભુત કરી છે. 831 પરમાગમ સારમાં બોલ ખેંચાઈ ગયો છે કુદરતી. યાદ નથી હૈદરાબાદ માં તો કેટલા વાંચ્યા છે. યાદ રહેવામાં ભૂલ થઈ છે. ધર્મમાં ઈષ્ટ એવા સિદ્ધો અર્યંતો જિનબિંબો વગેરેને યાદ કરીને નમસ્કાર કરે છે, પણ પોતાના જ્ઞાનમાં વિવેક જેને પ્રગટ્યો છે તે અર્યંતો સિદ્ધો જિનબિંબો નિમિત્તો છે આ બધા, તેને નમસ્કાર કરે છે. કેમ નમસ્કાર કરે છે? કે એમના ઉપકારને ભૂલતા નથી. આત્માને દર્શાવે છે ને. તરસો થયો હોય ને કોઈ પાણી પાય ને તો ઉપકાર માને કે ન માને? એમના ઉપકારને ભૂલતા નથી. કેટલાક જીવો સનાતન દિગંબર પરંપરાના શાસ્ત્રો વાંચતા હોવાથી, વાંચવા છતાં કુદેવાદીના નામથી ધર્મ ચલાવે છે. આમાં થઈ ગઈ ને ગડબડે, માટે અનંત સંસારી છે. સ્વતંબર અને દિગંબરમાં વિસ્પંથી લોકો જે કુદેવને સ્થાપવા માંડ્યા, એ અનંત સંસારી છે. જેને સાચા નિમિત્તનું બહુમાન આવતું નથી, દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષ, હવે મુમુક્ષુ લઈ લેવા આ બાજુ, ખરા મુમુક્ષુ, સાચા મુમુક્ષુ, તેનું બહુમાન આવતું નથી. તેને આત્માનું મહાત્મ્ય તો આવે જ નહીં, આવતું જ નથી. ગપ્પા મારે છે. આત્માની મહિમા કરતા હોય અને નિમિત્તની ઉપેક્ષા કરતા હોય યથાસ્થાને, તો એ આત્માની વાત નથી કરતા, કંઈક બીજા ગપ્પા મારે છે. એને આત્માનું મહાત્મ્ય આવતું જ નથી. નિમિત્તનો વિવેક તે ખરેખર આત્માનો વિવેક છે. નિમિત્તનો વિવેક નથી, એના આત્માનો વિવેક છે. સ્વરૂપ દ્રષ્ટિ જેને થઈ છે, જેને સ્વરૂપ દ્રષ્ટિ પ્રગટ થઈ છે, તે જીવને નિમિત્તનો વિનય આવ્યા વિના રહેતો નથી. એનું લક્ષણ છે. હા, લોકો કે ઉડાડે છે, કેટલું થાપે છે જેવો તો. લોકો નિશ્ચયના બાને ભૂલ્યા છે. એ રીતે નિમિત્તના સ્થાને નિમિત્તનો વિનય ઉડાડે છે. તે લોકો નિશ્ચયના બાને ભૂલ્યા છે અને વ્યવહારને પણ સમજતા નથી. નિશ્ચયમાં ભૂલ્યા છે, વ્યવહારમાં પણ એ ભૂલ્યા છે. તે નિશ્ચય વ્યવહાર બંનેમાં ભૂલેલા છે. એટલી વાત નાખી છે. 827 મોક્ષ માર્ગ પ્રકાશક ઉપરના પ્રવચનોમાંથી વાંચતા મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી આ બધું કાઢ્યું છે ગુરુદેવે.
હૈદરાબાદ
182 પરમાગમ સારમાં નથી, આમાં છે ગુરુદેવશ્રી ના વચનામૃત જે કોતરાળા ને આરસ માં કોતરાળા છે એનો 182 માં બોલ, સામે 751 માં પત્ર છે શ્રીમદજી નો 751. શબ્દો જુદા છે, એક જ વાત આવ્યો કે તે જીવ આત્મા રૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ, બીજો વિકલ્પ નહી, શ્રદ્ધાને બીજો વિકલ્પ હતો નથી, તે તીર્થંકર ના માર્ગ બોધ ને નમસ્કાર કરીએ છીએ. આવો છે એ તો સીધી વાત છે, એક એક વાતમાં તીર્થંકર નાખે છે. ત્રણેય પેરેગ્રાફમાં તીર્થંકર ઉપર ચોથામાં ચારે ચાર માં તીર્થંકર ની વાત લીધી છે. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવ નો વિચાર થવા અર્થે, ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવ નો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગ આદિ અનેક અનેક સાધનો નો બળવાન પરિશ્રમ કર્યા છતાં આ કરે છે ને યોગ ના પ્રયોગ, બધા ભિન્ન ભિન્ન પ્રકારે ઘણો પરિશ્રમ કરે, પાગલ થઈ જાય છે લોકો, એમાં પવન રૂકે છે ને બધી પ્રાણાયામ ની બધી યોગ ની ક્રિયાઓ કરે છે, એમાં કલ્પના એ ચડી જાય છે, મગજમાં ફેરફાર થઈ જાય છે ઘણાને, અનેક સાધનો નો બળવાન પરિશ્રમ કર્યા છતાં પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, ચપટી વગાડે ત્યાં કર્યો કોયડો કોડી નો નહીં, એના જેવી વાત છે. એકલો મઠી મઠી ને મરે, 6-6 મહિના ઊંધે માથે લટકે, 12-12 મહિના ના ઉપવાસ કરે, જે વડે જે સહજ જ પ્રાપ્ત થાય છે તે જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે, તમામ તીર્થંકર ના વાણી નો આ ઉદ્દેશ છે એમ કે છે. કેટલું વજન લખ્યું છે, એ જ કહેવાનો જેનો ઉદ્દેશ છે તે તીર્થંકર ના ઉદ્દેશ વચન ને નમસ્કાર કરીએ છીએ. તીર્થંકર ના ઉદ્દેશ, એના વચન માં આવો ઉદ્દેશ છે, નમસ્કાર કરીએ છીએ, એટલી વાત નાખી છે. જેટલો વિશેષ ભક્તિ ભાવ થાય છે એટલો દર્શન મોહ કપાય છે, એનો ભાગ તૂટે છે. દર્શન મોહ ને હણવાનો હેતુ છે એની અંદર, આ રહસ્ય છે મોટો. છેલ્લે શું બન્યું છે આપણે શોધ કરી તો છેલ્લે શું બન્યું છે કે એમને ભક્તિ તો ઘણી હતી, શરીર અટકી ગયું અવસ્થા માંદગી ના કારણે, વૃદ્ધાવસ્થા ને માંદગી બે વાત ભેગા થઈ ગયા, શરીર શક્તિ ક્ષીણ થઈ ગઈ, ખાટલા વર્ષ થઈ ગયા, તો ભક્તિ ઘણી હતી, શું ઈચ્છે, મારે બીજું કઈ જોતું નથી, આપના દર્શન મળે એટલે કૃતાર્થ થઈ જાઉં, એક પ્રત્યક્ષ દર્શન થાય આપના એટલે હું તો કૃતાર્થ થઈ જાઉં, આટલું જ એને તીવ્ર ભાવ રહી જાય છે. હવે એની તારતમતા ખેંચે છે, લખ્યું કે આપ પધારો, તો કે આવું છું 1-2 અઠવાડિયામાં, વળી 2 અઠવાડિયા થાય કે આવું છું 1-2 અઠવાડિયામાં, 6-8 મહિના ખેંચે, તરસ લાગે ને પાણી દેખાડે ને પાણી આપે નહીં, શું તરસ એવી લગાડે એવી લગાડે. ભાઈ એક વાત કરી હતી એકવાર, એક કેદી માનતો નહોતો, વાઘરી ને એવા કોઈ દીવું ને માર મૂંડ માર મારો ગમે એટલો મારો ને મોઢું ન ખોલે, મારથી ટેવાઈ ગયા હોય અને હાડકા એવા થઈ ગયા હોય ને મારી મારીને મારે આખો દિવસ માર્યા કરે ને ટીપ્યા કરે તો એને કાંઈ નહીં, મોઢું ખોલી જ નહીં. પછી કોઈ નુસખો ગોતી કાઢ્યો એક પોલીસ ઓફિસરે, એને પાણી ન આપ્યું,
પેલા તો તરસો રાખ્યો ને પછી ઉપર ગરમ ગરમ ભજીયા ખવડાવ્યા, ઓર તરસ વધી ગયા. પછી પાણી દેખાડે પણ પાણી ન આપે, મોઢું ખોલી ગયું, મરી ગઈશ કે હવે નહીં સહન કર્યો, તૃષા ના સહન, માર સહન કરી શકે, તૃષા ના સહન કરી શકે. તૃષા ચીજ એવી છે જેને લાગી હોય ને ખબર પડે, લાગી હોય ને પાણી ન મળ્યું હોય ને ખબર પડે, રૂવાડે રૂવાડે થી પાણીનો પોકાર ઉઠે, પાણી 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 થઈ ગયું હોય, પ્રાણ છૂટે એવી પરિસ્થિતિ થઈ જાય, એવી વેદના થાય. બોલી ગયું જે કેવું થાય, એવી સ્થિતિ સ્વભાવભાઈ ની કરી છે. એમણે છેલ્લો કાગળ એમ લખાયો, પછી પોતે નતા લખી શકતા, હવે નહીં આવો તો માંદગી ને કારણે દેહ નહીં છૂટે, તમારા વિયોગ થી મારો દેહ છૂટી જશે. એ જે એમ વાત લખે ખ્યાલ આવી ગયો, બસ આવી ગયો છેડો, આવી ગયો. હવે આનો તાણ્યું તાણ્યું, તોડવું તો નતું કઈ, તાણીને તાણીને કઈ તોડવું નતું, બરાબર ખેંચ્યું, ખેંચાય એટલું ખેંચ્યો, પછી આવ્યો બધું. હાલો ગઈડર, હવે માંદગી માં ઈડર ઉપાડ્યા, પછી એમને આત્મજ્ઞાન થયું. એ જગ્યાએ જે વાત કરી સૌભાગભાઈ ને, ઈડર લઈ ગયા હતા ત્યાં, પોતે આવ્યા સાયલા આવ્યા, પોતે શ્રીમદજી પોતે સાયલા આવ્યા, સાયલા થી એમને કીધું ચાલો ઈડર જવું છે. છોકરાઓ ના પાડી, બાપાજી ની તબિયત મુસાફરી કરી એવી ક્યાં રહી છે હવે, તો કે તમારું કામ નથી જોવાનું, એ મારે જોવાનું છે. લઈ ગયા ઈડર, ત્રણ ચાર દિવસ ઈડર રહ્યા છે, પછી પાછા આવ્યા. આવ્યા પછી તરત જ અનુભવ થયો છે, આત્મજ્ઞાન થયું છે, શરીરની અવસ્થા એકદમ ક્ષીણ છે. ત્યાર પછી 18 દિવસે દેહ છોડ્યો છે, અનુભવ પછી 18 દિવસે. અને એક આગળ એમણે અનુભવ થયા પછી 4-5 દિવસે 6-7 દિવસે લખ્યો, 11 દિવસ પહેલાનો લખેલો કાગળ છે, એમના દેહાંત પહેલાનો 11 દિવસનો કાગળ છે. 6 દિવસ પહેલા અનુભવ થયો છે સ્પષ્ટ. હવે તો કાગળ છાપે છે, કોક પુસ્તકમાં એ લોકો છાપે છે, ભાઈ કાગળ સૌભાગભાઈ નો પત્ર છાપે છે. એટલું ખેંચ્યું એનો અર્થ શું, કે દર્શનમાં એટલો બધો પાતળો થઈ ગયો, એટલો બધો પાતળો થઈ ગયો, ભક્તિ તીવ્ર થતા અનુભાગ એટલો બધો તૂટી ગયો, એને ઉપશમ થવું સહજ હતો. એ જગ્યાએ એમને આત્મા શું ચીજ છે, કઈ રીતે એનો અનુભવ છે, અંદરમાં દિશાફેર કેમ થાય છે જ્ઞાન, અને કેવી રીતે પોતે પોતાના વેદનમાં આવે છે, એ વિષય મૂકી દીધો, તરત પકડ્યો. એ એટલી વાર છે મને પાત્રતા ને આટલો યોગ છે, પાત્રતા ને આટલો યોગ છે. કેટલી વાતો આવી છે, એમાં એવું છે કે ઓળખાણ પછી ભેગા થાય એટલે નજર બીજી થઈ જાય છે, અને ઓગે ઓગે ભેગા થાય એમાં નજર બીજી રહે છે, બે માં આટલો ફેર છે, બહુ મોટો ફેર છે. શું કહે છે, ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે એટલે અનુભવ થવા અર્થે, એનો વિચાર થાય, નિર્ણય થાય અને અનુભવ થાય, એ માટે અનેક પ્રકારના બળવાન સાધનોનો પરિશ્રમ કર્યા છતાં પણ પ્રાપ્તિ ન થઈ, તે જીવની પ્રાપ્તિ અનુભવ જેના વડે સહજ જ પ્રાપ્ત થાય છે, જેનો યોગ થતા સહજ માત્રમાં પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે, આ સિવાય બીજું કહેવું નથી એમ કે છે. તે તીર્થંકરના ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છીએ. આટલું તો એ કહેનારના વચન ઉપર પોતે ભક્તિ કરી છે, ખુદ શ્રીમદજીએ ભક્તિ કરી છે, કે આ કહેનાર કોણ છે, તીર્થંકરે આ વાત કરી છે, અનંત સંતોએ આ વાત કરી છે, અમે તો એમના વચનોને પણ નમસ્કાર કરીએ છીએ. એમ લાગે છે, પોતાની વિચારણા ટાંકી હશે એવું લાગે છે. પછી એના જ ઉપર પત્ર સોભાગભાઈ ઉપર 437 માં લખ્યો છે કે આ જગતને વિશે જેને વિશે વિચાર શક્તિ વાચા સહિત વર્તે છે એવા જે મનુષ્ય પ્રાણી, બીજા જીવોને વિચાર શક્તિ છે, આ તિર્યંચોની વાત લઈએ તો મનુષ્ય અહીંયા દેખાય છે એમાં કે મનવાળા જે તિર્યંચો છે એને વિચાર શક્તિ છે, પણ એ કહેવાની વાચા નથી એની પાસે, એની મૂંઝવણ એ કહી શકે એવું નથી કે હું આ જગ્યાએ મૂંઝાલ છું, મારું કલ્યાણ કેમ થાય એટલું બોલી શકે એમ નથી. કોઈ તિર્યંચ એટલું બોલી શકે એમ નથી કે ભાઈ મારું કલ્યાણ કેમ થાય એ તો સમજાવો, કોક મારા કલ્યાણનો તો કંઈક કરો, એવું કહી શકે એમ નથી, ભલે ગમે એટલું મૂંઝવણ થાય. તો મનુષ્ય પ્રાણીમાં આ ફરક છે. આ જગતને વિશે જેને વિશે વિચાર શક્તિ વાચા સહિત વર્તે છે, એ પોતાના વિચારને વાચામાં વ્યક્ત કરી શકે છે, એવા મનુષ્ય પ્રાણી કલ્યાણનો વિચાર કરવા અથવા કલ્યાણનો માર્ગ શોધવા સર્વથી અધિક યોગ્ય છે. ઓલા તો રાગદ્વેષના પ્રવાહમાં પડ્યા છે, દેહમાં રાગનો પ્રવાહ એવો છે, એટલો રસ ચડે છે કે એને કઈ વિકલ્પ આવે એવું નથી. ઓલા પણ એમ એટલી વેદના 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 કહી શકાય નહીં એવી વેદના, એમાંથી આત્મા હુજે એવું નથી. તિર્યંચને વાચા નથી, એક મનુષ્ય ગતિમાં વાચા સહિત વિચાર દશા વર્તે છે, તે કલ્યાણનો વિચાર કરવાને અથવા વિચાર વ્યક્ત કરવાને તેનો ઉપાય શોધવાને સર્વથી અધિક યોગ્ય છે. અને અહીંયા જ્ઞાન પણ ખુલ્લું છે, એટલો રાગ પણ નથી, એટલો દ્વેષ પણ નથી, મધ્યમ કોટીની સ્થિતિ છે. તથાપિ પ્રાય જીવને અનંત વાર મનુષ્યપણું મળ્યું છતાં તે કલ્યાણ સિદ્ધ થયું નથી, અને એવું મનુષ્યપણું અનંત વાર મળ્યા છતાં આ જીવે દરકાર કરી નથી એમ કહેવું છે. જે માર્ગની પોતે ઉપેક્ષા કરી છે, શું કર્યું છે, મનુષ્યપણે આવ્યા છતાં જે માર્ગની ઉપેક્ષા કરી છે એ ઉપેક્ષાનો પસ્તાવો કોઈ દી થયો છે? એક સવાલ પૂછવા જેવો છે જીવને પોતાને ને પોતાને, શું કે એ જીવ તે મનુષ્યપણું તો અનંત વાર પ્રાપ્ત કર્યું, અને વિતરાગના માર્ગની અને તારા આત્માના કલ્યાણની તે સદંતર ઉપેક્ષા કરી અને બીજા ધંધે ચડી ગયો હતો, હવે તને કોઈ દી એનો પસ્તાવો થાય છે? તો પાછો કેવી રીતે વળીશ? પશ્ચાતાપ છે એ પશ્ચાત એટલે પાછા વળવાનો આતાપ છે, પશ્ચાતાપ એ ચીજ છે. ખરેખર તો રૂઢિ અર્થેનો બીજો છે, મૂળ અર્થેનો બીજો છે. પશ્ચાતાપ વિના જીવ પાછો ન વળી શકે, એટલો પશ્ચાતાપ આવે પછી ત્યાંથી પાછો વળે, પછી બીજા માર્ગે ન ચડે. જીવને માર્ગે ચડવું છે પણ પૂર્વે કરેલી ભૂલનો પશ્ચાતાપ સુદ્ધા કરવો નથી, નહીં પાછો નહીં વળી શકે, એની ઈચ્છા ઉપર ઉપરની બેકાર જવાની છે, નકામી થવાની છે. આ પરિસ્થિતિ છે, આ વાસ્તવિક પરિણામના વિજ્ઞાનની આ પરિસ્થિતિ છે. ખરેખર તો શું કે જે પરિણામ જેટલું આ આંગળી આટલી ઊંધી વળી હોય તો સીધી થવામાં આટલો ટાઈમ લાગે, આટલી વળી હોય તો આટલો લાગે, આટલી વળી તો આટલો લાગે, પણ આટલી વળી હોય તો આટલો જ લાગે ને, તો વિજ્ઞાન છે. જે ચીજ ખોટી સીધી રાખવી છે એ ઊંધી વળી છે, તો જેટલી વળી છે એટલી સીધી કરવી પડશે કે એથી ઓછી થશે, આ વિજ્ઞાન છે. પરિણામ એક સ્થિતિ આવે છે. તથાપી પ્રાય જીવને અનંત વાર મનુષ્યપણું મળ્યા છતાં તે કલ્યાણ સિદ્ધ થયું નથી, પણ નથી થયું એનું કારણ આ છે કે સાચા પશ્ચાતાપમાં આવ્યો નથી. પછી રસ્તો જોઈએ છે ને, માર્ગ જોઈએ છે ને, માર્ગે ચડવું છે ને, ઉપાય મળતો નથી, પણ ક્યાંથી મળે, પાયાની વાત તો છે ને. જેથી વર્તમાન સુધી જન્મ મરણ નો માર્ગ આરાધવો પડ્યો છે. જેથી વર્તમાન સુધી અત્યાર એટલે આ ચાલતા ક્ષણ સુધી એને જન્મ મરણના માર્ગના આરાધનથી જીવ પાછો વળ્યો નથી. એ આરાધે જ જાય છે, પરિભ્રમણના માર્ગનું જ આરાધન કરે છે. અનાદિ એવા આ લોકને વિશે જીવની અનંત કોટી સંખ્યા છે. અનાદિથી જે આ લોકની વિદ્યમાનતા છે, હયાતી છે, એમાં અનંત કોટી જીવની સ્થિતિ છે. અનંત કોટી સંખ્યા છે એટલે અનંત કરોડો, એક બે કરોડ નહીં પણ અનંત કરોડો જેની સંખ્યા છે. સમયે સમયે અનંત પ્રકારની જન્મ મરણાદી સ્થિતિ તે જીવોને વિશે વર્ચા કરે છે. અને સમયે સમયે પરિવર્તનશીલ એવા જગતમાં અનેક જીવો જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ કર્યા કરે છે. આંકડા આવે છે ને, એક સેકન્ડે આટલા મરે છે મનુષ્યો, મનુષ્યોના આંકડા આવે છે. એક સેકન્ડમાં આટલા મરે છે, એક સેકન્ડમાં આટલા જન્મે છે. તો આ તો બધા જીવોનો સરવાળો માર્યો છે કે પ્રતિ સમય અનંત પ્રકારની જન્મ મરણ આદિ સ્થિતિ જીવ જીવ તે જીવોને વિશે વર્તા કરે છે. એવો અનંતકાળ પૂર્વે વ્યતીત થયો છે, આવા જન્મ મરણનો અનંત 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 કાળ વ્યતીત થઈ ગયો છે. અનંત કોટી જીવના પ્રમાણમાં આત્મકલ્યાણ જેને આરાધ્યું છે, હવે આવા જીવનો જે સમૂહ છે, સંખ્યાનું જે પ્રમાણ છે, એ પ્રમાણ જોતા આત્મકલ્યાણ જેને આરાધ્યું છે કે જેને આત્મકલ્યાણ પ્રાપ્ત થયું છે, એવા જીવ અત્યંત થોડા થયા છે. એવા બહુ જ અલ્પ છે જે સંખ્યા છે અનંત અનંત કોટી જીવોની, એમાં કલ્યાણને પ્રાપ્ત જીવો બહુ થોડા છે, બહુ થોડા થયા છે. ભૂતકાળમાં વર્તમાને તેમ છે, અત્યારે પણ બહુ એની અલ્પ સંખ્યા છે. અને હવે પછીના કાળમાં પણ તેવી જ સ્થિતિ સંભવે છે અને તેમ જ છે. ભવિષ્યમાં પણ એ સંખ્યા હંમેશા અલ્પ રહેશે. અર્થાત કલ્યાણની પ્રાપ્તિ જીવને ત્રણેય કાળને વિશે અત્યંત દુર્લભ છે. ભૂતકાળનો વિચાર કરવામાં આવે, વર્તમાન તપાસવામાં આવે કે ભવિષ્યનો વિચાર કરવામાં આવે, અનંત અનંત જીવોમાં બહુ અલ્પ માત્રામાં કોઈક જીવો હિત કરે છે. એવો જે શ્રી તીર્થંકરાદિ દેવાદિ જ્ઞાનીનો ઉપદેશ તે સત્ય છે. આવી જે વાત તીર્થંકરાદિ સત્પુરુષોએ કરી છે, જ્ઞાનીઓએ કરી છે, તે સત્ય છે. એટલે એની ખાતરી થાય છે, પ્રતીતિ આવે છે કે એ વાત સાચી છે. એવી જીવ સમુદાયની જે ભ્રાંતિ તે અનાદિ સંયોગે છે. ક્યારથી કેમ થાય છે આ, કેમ જીવ સંસારમાં રેખડ્યો? તો ઓલા કહે છે કે કર્મ અનાદિથી વળી ગયા છે ને. તમારે એ વધારે ચાલ્યું છે, ભૂત કર્મનું ભૂત ચાલ્યું છે સંપ્રદાયમાં. કર્મ અનાદિથી છે ને, કેમ અનાદિથી જીવા રખડે છે? અનાદિથી એને કર્મનો ઉદય નડ્યા કરે છે, એટલે બિચારો રખડ્યા કરે છે. પણ એ જીવ સમુદાયની ભ્રાંતિ, મૂળ એને પોતાને પોતાના સ્વરૂપની ભ્રાંતિ છે, તે અનાદિ છે. તો ભ્રાંતિ એને શું કરવા થઈ એમ પૂછે, શું પૂછે? ભ્રાંતિ એને શું કરવા થઈ? ભાઈ અનાદિની ભ્રાંતિ છે, શું કરવા શું થયું? એવા કારણ પણ થઈ, નહીતર તો એ પ્રશ્ન થાય કે કર્મનો ઉદય એને શું કરવા આવ્યો? એ પણ તર્ક જ છે ને, બીજું એ તો અનાદિ સંયોગે છે. એવી જીવ સમુદાયની જે ભ્રાંતિ, એ તો કર્મનું નામ લેતા નથી, જીવના પરિણામની જ વાત કરે છે જીવ. એવી જીવ સમુદાયની જે ભ્રાંતિ તે અનાદિ સંયોગે છે, એમ ઘટે છે અને એમ જ છે. એ તો અનાદિથી એમ છે, એનું કારણ કારણ શું? એ કર્મનું કારણ ગૂંથીને પોતાને નિર્દોષ રહેવાની વૃત્તિ છે, એ સમજાતી નથી. મારો કઈ વાંક નથી, કર્મનો ઉદય આવે એટલે પછી એવું થાય છે એમાં હું શું કરું, મારો થોડો વાંક છે કે મારે તો ઘણું કલ્યાણ કરવું છે પણ કર્મ નડે છે. આમ પોતાને મહંત રહેવું છે, નિર્દોષ રહેવું છે, પોતે દોષ કરે છે, દોષ પ્રમાણિકતાથી એને સ્વીકારવો નથી, એવી પરિસ્થિતિ એમાંથી ઉભી થાય છે. કર્મ નું માનું વધારે કાઢે, કર્મ દેખાતા નથી, શાસ્ત્રો ભણેલા કર્મ નું માનું કાઢે છે. અને સંસારના જીવો, મને આ ફલાણું કામ હજી બાકી રહ્યું છે, મારે હજી ફલાણું બાકી છે, મારે આ ઉપાધિ આવી પડી, મારે આ ઉપાધિ આવી પડી, મારે આમ થઈ ગયું, મારે આમ થઈ ગયું, આવો ઉપદે આવ્યો, આવો આ કામ આવી ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. 25 વર્ષે છોકરો અમેરિકાથી આવ્યો, એકનો એક શું થાય, પછી થોડા દિવસ તો બધા હગાવાલા આવે, રોકાવવું પડે, કે કેવી રીતે સ્વાધ્યાય કરવાનો કઈ સમય મળે નહીં. આમ નામ વખત આયેલો જાય, કે અનુકૂળતાના રસમાં કા પ્રતિકૂળતાના ખેદમાં આયુષ્ય પૂરું કરી નાખે છે. તે ભ્રાંતિ જે કારણથી વર્તે છે, તે કારણના મુખ્ય બે પ્રકાર જણાય છે. એ ભ્રાંતિના કારણ અહીંયા બે લીધા છે, કે એક પારમાર્થિક અને એક વ્યવહારિક. એટલે એક પોતાના ઉપાદાનનું અને એક બીજું એને નિમિત્તનો વિવેક ન કર્યો તેનો. ન તો એણે પોતાના આત્મકલ્યાણનો વિચાર કર્યો, ન તો એણે બહારમાં યથાયોગ્ય માર્ગદર્શતા કોણ છે, કોણ દર્શાવશે મને, એ વાતનો એને વિચાર કર્યો નથી. એક પારમાર્થિક અને એક વ્યવહારિક. અને તે બે પ્રકારનો એકત્ર અભિપ્રાય જે છે તે એ છે કે, ઠીક, બેનો સરવાળો એક લીટીમાં મૂકી દઈએ તો આ છે કે આ જીવને ખરી મુમુક્ષુતા આવી નથી. મૂકી દીધી વાત. એમ કે છે કે તું બરાબર તપાસ તારા અંતરને, કે ખરેખર છૂટવું છે તારે આ બધામાંથી, કે તને અહીંયા મજા છે, ઠીક છે, અહીંયા જ્યાં જે સ્થિતિએ જે પર્યાયે છો એ પર્યાયે રહેવું જ છે, કે એ પર્યાય છોડીને કોઈ અલૌકિક દશા ધારણ કરવી છે. ખરી મુમુક્ષુતા એને આવી નથી, એને છૂટવું જ નથી ખરેખર. જ્યાં બંધારણો છે, જે રાગ બંધનથી બંધારણો છે, દેહાદી અનેક સંયોગ પ્રત્યે, ત્યાંથી એને છૂટવું જ નથી ખરેખર. તો એને ખરી મુમુક્ષુતા આવી જ નથી એમ કે છે. નાળ પકડી છે જીવની, નાળ નો ધબકારો પકડીને કહ્યું છે કે અહીંયા આ ધબકારો ચૂકેલો છો, કે ખરી મુમુક્ષુતા તને આવી નથી, ખરેખર તારે નથી છૂટવું. આ જીવને ખરી મુમુક્ષુતા આવી નથી, એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણામ પામ્યું નથી. એક અક્ષર પરિણામે એ પરિસ્થિતિમાં પોતે મુમુક્ષુતામાં આવ્યો નથી. સત્પુરુષના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ નથી. જો બધી જગ્યાએ એ વાત લાવીને ઉભી રાખે છે કે જીવને સત્પુરુષ જે માર્ગ દેખાડવામાં એકમાત્ર અત્યારે સાધન રહ્યા છે. આ કાળમાં તીર્થંકરો ચાલ્યા ગયા, હવે કોઈ તીર્થંકરની ઉત્પત્તિ થાય એ પરિસ્થિતિ નથી 84,000 વર્ષ પહેલા. અને 84,000 વર્ષ દ્રવલિંગમાં ભાવલિંગી સંતો નથી દેખાતા, એક સત્પુરુષ છે. સત્પુરુષના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ નથી, તેવા તેવા જોગે સમર્થંતરાયથી જીવને તે પ્રતિબંધ રહ્યો છે, અને સત્પુરુષની નજીક જવામાં, સમીપ જવામાં જીવને પ્રતિબંધ રહ્યો છે. એને મોટા મોટા કારણો મળ્યા છે અનેક પ્રકારે. અને તેનું સૌથી મોટું કારણ અસત્સંગની વાસનાએ જન્મ પામ્યું એવું નિજ ઈચ્છા પણ અસત દર્શનને વિશે સદર્શન રૂપ ભ્રાંતિ છે. ખાસ કરીને અહીંયા અન્ય મૂર્તિઓના અભિપ્રાયની નીચે વાત કરી છે, એટલે અન્ય દર્શનમાં જે પડ્યા છે, અથવા અન્ય દર્શનમાં ન હોય અને જૈન દર્શનમાં હોય, તો એને અસત્સંગની વાસનાએ જન્મ પામ્યું છે એવું નિજ ઈચ્છા પણ અસત્સંગના યોગે પોતાની ઈચ્છા એ સ્વચ્છંદે કરીને ચાલવાની જે વૃત્તિ, એને અસત્સંગની વાસના એ જન્મ પામ્યું છે એવું નિજ ઈચ્છાપણું છે, એને સત્સંગ પ્રાપ્ત થવા દેતો નથી. આ પરિસ્થિતિ છે, સત્પુરુષની સમીપ જવા દેતું નથી. એટલે શું કે છે કે જે જૈન દર્શનમાં આવ્યો હોય તો પણ જેનો સંગ ન કરવો જોઈએ એનો સંગ કર્યો છે, અને તેથી એને સત્સંગ સત્પુરુષની નજીક આવવાનું બન્યું નથી. આ કારણે એની ભ્રાંતિ ચાલુ રહી છે, નહીતર ભ્રાંતિ ન રહેત એમ કેવું છે. ભ્રાંતિ છૂટી જાત, છૂટવાના કારણો છે, પણ આ જીવે ઉલટો જ રસ્તો પકડ્યો છે. જયારે ધર્મના માર્ગમાં આવ્યો ત્યારે પણ ઊંધો રસ્તો પકડ્યો. ધર્મના માર્ગમાં તો ત્યારે સંયોગ પાછળ દોટ હતી, અનુકૂળતાઓ મેળવવી, અનુકૂળતાઓ વધારવી, અને એ અનુકૂળતાઓથી સુખી થવું, એની પાછળ તો આખી દુનિયા દોડી છે, પોતે પણ અનંત વાર દોડ્યો છે, અનંત કાળ દોડ્યો છે. વળી ક્યારેક ધર્મના ક્ષેત્રમાં આવ્યો ત્યારે અસત દર્શન માં ગયો તો ભિન્ન ભિન્ન કલ્પના વડે આત્માની કલ્પના કરી, જૈન દર્શનમાં આવ્યો તો સત્સંગ શું ને અસત્સંગ શું આ બેનો વિવેક કર્યો નહીં, આમાં આયુષ્ય વ્યતીત થઈ જાય છે. અને એ જ રીતે જીવને ભ્રાંતિ જે વર્તે છે, અનંત કાળથી વર્તતી ભ્રાંતિ નિવૃત્ત થતી નથી, એનું આ કારણ છે. એને સત્પુરુષનો સંગમાં જવું જોઈએ, ન જઈ શકે. અહીંથી હવે જે ભિન્ન ભિન્ન અસત દર્શનના બીજા દર્શનોના જે અભિપ્રાય છે એ વિશે થોડી ચર્ચા અહીંથી નીચે કરેલી છે.
વિશેષ